બેન, તમે પૂછો છો કે આપણું પુણ્ય આગળ જતા કેવી રીતે વપરાય કે કામ આવે એ આપણે નક્કી કરી શકીએ? ના બેન, આપણા હાથની વાત નથી. પુણ્ય કે પાપ જ્યારે પણ તમારું બંધાય ત્યારે ઓન ધ સ્પોટ, એમાં એક સેકન્ડની વાર ના લાગે, ઓન ધ સ્પોટ એ ક્યાં ભોગવતામાં આવશે, ક્યારે આવશે, કેવી રીતના આવશે, કોણ નિમિત્ત બનશે, એ બધું ઓન ધ સ્પોટ નક્કી થઈ જ જાય. તમારો આત્મા જ નક્કી કરી લે, પાપ હોય કે પુણ્ય હોય, એ ભોગવતા વખતે જે જે વ્યક્તિઓ તમારે નિમિત્ત તરીકે આવવાના હોય એનો પણ એ જ ટાઈમે જન્મ થાય છે, એ જ ટાઈમે એ મનુષ્ય ભાવમાં હોય કે કોઈ પ્રાણી રૂપે તમારો બદલો લેવાનો હોય, એ જે રીતના જે નિમિત્ત હોય એ પ્રમાણે એ જીવ પણ ત્યાં હાજર થઈ જાય. આ બધી બધું જ કોમ્પ્યુટરાઇઝ, આપણો આત્મા જ બધું ગોઠવી દે છે, દરેકનો આત્મા જ આ બધું ગોઠવે છે. એટલે એમાં આપણા હાથની કોઈ વાત નથી. જે થયું ને કરી લીધું એના આપણા હાથની વાત નથી. હવે ના કરવું એ આપણા હાથની વાત છે. કે નવું જ્યારે બી કંઈ પાપ ન કરો, પુણ્ય કરવું છે એમ સમજીને તો પુણ્ય કરવાનું જ નથી. તમે એમ સમજીને પાપ કરો છો, મારે પાપ કરવું જ છે એટલે તમે પાપ કરો છો, નહીં. તમારે તો પુણ્ય કરો કે પાપ થઈ જાય તો ભૂલથી થઈ જાય, અને પુણ્ય કરો ત્યારે વિચારવાનું જ નથી કે હું પુણ્ય કરું છું કે મને આ પુણ્યનું આમ ફળ મળે તેમ ફળ મળે. તમે એનું ફળ બી વિચારશો ને તોય નહીં મળે. કંઈ પણ વિચાર્યા વગર તમે બને એટલી તમારા કર્મને નિર્જરા કરો. પુણ્ય એ પણ સોનાની બેડી છે, પાપ એ લોખંડની બેડી છે, છે તો બંને બેડી, બંને બંધન જ છે. બેમાંથી એક પણ હાજર હશે ત્યાં સુધી આત્માનો મોક્ષ નહીં થાય. એક પણ પુણ્ય કર્મ બાકી હશે કે એક પણ પાપ કર્મ બાકી હશે તો આત્માનો મોક્ષ થશે નહીં. તો આફ્ટર ઓલ તમારે મોક્ષ જ જોઈએ છે, આત્માને મુક્ત જ કરવો છે. તો તમારું ધ્યાન ફક્ત કર્મની નિર્જરા પર રાખો. હા, તમે પાછું પૂછો જુઓ કે દાખલા તરીકે મારા પુણ્ય મને બાકીના ભાવોમાં મોક્ષ માર્ગ આગળ વધવામાં કામ આવે, બીજા એક્સ્ટ્રા સુખોમાં ન વપરાઈ જાય એ માટે કંઈ કરી શકીએ? દાખલા તરીકે જેમ કે મને પુણ્યથી ખૂબ ધનવાન ઘર મળે, એના કરતાં એ પુણ્યથી મને ધર્મ જ્ઞાન મળે, એના માટે કંઈ કરી શકાય? કે આપણા અનુબંધો, જાગૃતતા, ભાવના વગેરે ઉપર જ હોય. બેન, આપણા અનુબંધો છે ને એ આપણી માન્યતા ઉપર, આપણી ભાવના ઉપર હોય, અને એ માન્યતા ખોટી નથી ને, આપણી ભાવના કંઈ રોંગ નથી ને, એ જાગૃતતા હોવી જરૂરી છે. અને જ્યાં જ્યાં આપણી માન્યતા ભગવાનની વિરુદ્ધ છે, જેના જ્ઞાતિની વિરુદ્ધ છે, એને કાઢી નાખો, એને બદલી કાઢો. એ સમજણ પડવી જોઈએ કે અમારી માન્યતા ખોટી છે. કામ સાચું કરીને માન્યતા ખોટી હોય તો તમને માર ખાવ છો ને. હવે સમજી લો કે તમે કહો કે દેરાસર બંધાવું છું તો મને દેવલોક મળે, બરાબર? આ તમારી માન્યતામાં આવી ગયું કે તમે દેરાસર બંધાવવાનું પુણ્ય કાર્ય કરો છો, એની પાછળનું તમારું ધ્યેય છે કે તમને દેવલોક મળે. તો આ ધ્યેય સાચું કે ખોટું એ સમજતા આવડવું જોઈએ ને. ધારો કે તમને દેવલોક મળી પણ ગયું, પછી શું? કેટલાય દેવો એ દેવનો ભાવ કર્યા પછી એક ઇન્દ્રિયમાં ચાલ્યા જાય છે. ગતિ, ઘૂમવાની ગતિ તો ચાલુ જ રહી ને. તમારી ચારેય ગતિમાં ઘૂમવાનું તો ચાલુ જ રહ્યું. ભલે તમે એક વખત દેવગતિમાં પણ પહોંચી ગયા, પણ એ પછી એનો ટાઈમ પૂરો થશે ત્યારે એ ટેમ્પરરી જ છે, ભાડાનું ઘર જ છે. જેવું એનો જેટલા બી પલ્યોપમ કે સાગરોપમનું આયુષ્ય હશે એ પૂરું થાય એટલે પાછા તિર્યંચે બનો, ને પાછા મનુષ્ય બનો, ને પંચેન્દ્રિય બનો, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય કાંઈ પણ બનો. તો કાંઈ મતલબ જ ના રહ્યો ને. તો તમારો આશય ખોટો છે, તમારી માન્યતા ખોટી છે, તો અનુબંધ પાપનો પડશે. દેરાસર બંધાવ્યું એ બંધ પુણ્યનો, પણ અનુબંધ પાપનો. આપણો આશય એક જ હોવો જોઈએ કે મને મારા કર્મોથી મુક્તિ જોઈએ છે, મને હવે આ ચાર ગતિમાં નથી ભમવું, એ આશય હોય તો તમારો આશય સાચો. હવે આ ભવ ભ્રમણથી કંટાળો આવ્યો છે તો આ તમારો આશય સાચો, નહીં તો આશય ખોટો. એટલે સમજણ આવ્યા પછી હવે શું કરવું એના પર વધારે ફોકસ આપો, અને જે કર્યું છે એમાં હવે લોટપોટ નહીં થાવ. તમે જે કાંઈ કરીને બેઠા છો એમાં લોટપોટ નહીં થાવ. ખ્યાલ આવે છે હું શું કહું છું? એ ભૂતકાળમાં જવાનું જ નથી. ભૂતકાળમાં ગયા એટલે પાછા કર્મબંધન કર્યા, નથી ભવિષ્યમાં વિચારવાનું, નથી ભૂતમાં જવાનું. બને ત્યાં સુધી વર્તમાનમાં જ રહીને આપણે નવા કર્મો ન બંધાય અને જૂનાની નિર્જરા થાય એના પર જ ફોકસ કરવાનું છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. નવીનભાઈ દોશી સુરતથી તમારો સવાલ છે કે સામાયિક પ્રતિક્રમણમાં એમ્બ્રોઇડરી કરેલા કટાશના વાપરી શકાય કે નહીં? એમ્બ્રોઇડરીમાં જીવ ફસાઈ જાય તો બિરાજના થવાની સંભાવના ખરી? સાચી વાત છે નવીનભાઈ, પ્રતિક્રમણમાં જે કટાશના વાપરીએ છીએ બિલકુલ સાદા હોવા જોઈએ. એમ્બ્રોઇડરીવાળા કટાશના વપરાય તો નહીં જ. ખાલી આ એક કારણ નથી કે એમાં કોઈ જીવ ફસાઈ જાય તો વિરાજના થવાની સંભાવના ખરી, પણ જ્યારે એમ્બ્રોઇડરી કરતા હોય, જેણે પણ કરી હોય, એ કેટલી જાણપૂર્વક એ બધું કામ કર્યું હશે એ પણ એક સવાલ છે. વળી કટાશનું કેટલો દિવસ એને ત્યાં પડી રહ્યું હોય, એ કટાશનાની પણ એને કેવી કેવી આસાધના કરી હોય, આપણને ક્યાં ખબર છે? આપણે ક્યાં જોવા ગયા છીએ? અને સૌથી મોટી તો વાત એ છે કે જ્યારે તમે આવા કટાશના વાપરો છો ત્યારે તમારા આજુબાજુવાળાનું ધ્યાન એમાં જાય, કોઈ એના વખાણ કરશે, આ બહુ સરસ છે, આ કેવું છે, આ કેટલાનું લીધું, આ ક્યાં કરાવ્યું, એવા હજાર સવાલ આની પાછળ થવાના. આના કરતા તો આનું વધારે સારું છે, પેલાનું વધારે સારું છે, મને તો આ બહુ ગમ્યું, હવે હું આવું કરાવીશ, આમાં તો કાંઈ નથી, આમાં તો કંઈ બહુ એમ્બ્રોઇડરી બી નથી, ને તમારી પાસેથી ઘણા પૈસા લઈ લીધા. તમે વિચાર કરો આવા કેટલાય સવાલો, કેટલી આવી વિકથા આ એમ્બ્રોઇડરી પાછળ થવાની કે નહીં? માનવ સ્વભાવ છે, કંઈક નવું જોશે એટલે એની પાછળ હજાર સવાલ કરશે, અને એક એક કરાયું, બીજા કરાવશે, ત્રીજા કરાવશે, પછી આની અંદર હરીફાઈ ચાલશે, તમારા કરતાં મારું સારું, મારા કરતાં ઓલાનું સારું, ઓલાના કરતાં પહેલાનું સારું. તો આ બધા ભાવના આરોહ અવરોહ, એક તો આ વિકથામાં જાય એટલે તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાવે, અને બીજું મેઇન થિંગ અનુબંધ પાપનો પાડે. કરવા ગયા તા શું, કરીને આવ્યા શું? જ્યાં બિલકુલ મન વચન કાયાને સ્થિર કરીને આપણા અંતરમાં ઉતરવાનું છે, આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું છે, એવા સ્થાનમાં, એવી જગ્યાએ, એવા આપણા 24 કલાકની અંદર એવો આપણો અડધો કલાક બી એવો નથી નીકળતો, અને એમાં આવી બી કથા કરવાની, આના માટે આપણે ગયા હતા, ને કોઈ વિચાર નથી આવતો આપણને. આપણે જેવું આ ભૌતિક જગતમાં રમીએ છીએ કે જીવીએ છીએ એવું જ આપણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતી વખતે કે ઘરે સામાયિક કરતી વખતે એના એ જ હોઈએ છીએ, કોઈ ફરક પડતો નથી. તો આપણી વિકથામાં વધારો કરનાર આવા એમ્બ્રોઇડરી વાળા કટાશના ન વાપરવા એ ઉત્તમ છે. આવા બધા ભાવના આરોહ અવરોહમાંથી બચી જવાય, જીવની હિંસામાંથી બચી જવાય. અને સામાન્ય બુદ્ધિથી વિચારો તો પણ શું ફરક પડી જાય છે? તમે સાદા કટાશના વાપરો કે એમ્બ્રોઈડરી કરેલા વાપરો, ફરક શું પડી જાય? તો આપણે જૈનો અને આપણો ધર્મ હંમેશા સાદગી અને ઉત્તમતા અને સ્વચ્છતા એમાં માનીએ છીએ. શું આડંબર, દેખાવ નહીં, બિલકુલ નહીં. નહીં તો ધર્મ રહી જશે એક બાજુ અને આ બધું મુખ્ય થઈ જશે. આપણે એ નથી થવા દેવાનું. સમજણ આવ્યા પછી આ જ રીતના પૂજાની જોડીઓ પણ એમ્બ્રોઈડરી વાળી ન જ વપરાય. પુરુષો માટે તો જે સાદી સીધી સાદગી વાળી જે વર્ષોથી લોકો પહેરતા આવે છે, હવે બધી આની અંદર આવી બધી ફેશનો આવી ગઈ. બાકી જે વર્ષોથી જે પહેરતા આવે છે એ એકદમ બરાબર જ હતી, બરાબર યોગ્ય જ હતી. પણ આપણે પાંચમા આરાના જડ અને વક્ર બુદ્ધિ વાળા, એક તો જ્યાં ફેશન નથી કરવાની ત્યાં ફેશન કરીને મૂકીએ છીએ, અને પાછું મનથી માનીએ છીએ કે મેં કેટલું સરસ કર્યું, આ મારું સજેશન હતું, મેં કીધું આ પ્રમાણે કરવાનું. કેવા નિકાચી તો કર્મ બંધાઈ જાય, કાંઈ વિચારતા ન. તમે કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યા જ્યાં તમારે ફેશન બતાવવાની છે, તમારી કલર બતાવવાનો છે, તમારે એમ્બ્રોઈડરી બતાવવાની છે. એ શો કરવા માટે આપણે અહીં નથી જતા. આપણા કપડાં એવા હોવા જોઈએ કે દેરાસરમાં આપણા કપડાં માટે કરીને બીજાનું ધ્યાન ભંગ થાય નહીં. આ તો લોકોનું ધ્યાન કપડામાં કપડામાં જ રહે છે. આ જો આ બે કપલ આવ્યા, બંને કેવું એક સરખું મેચિંગ કરીને પૂજાની જોડી પહેરી છે, તો આપણા માટે તો કોઈ ભૌતિક જગત અને આધ્યાત્મિક સ્થાનોમાં કોઈ ફરક જ ના રહ્યો. જેવું આપણે બહાર એવા જ આપણા આધ્યાત્મિક સ્થાનોમાં, એવા જ દેરાસરમાં, એવા જ ઉપાશ્રયમાં, કાંઈક તો વિચારો કે શું કરીએ છીએ અને શું કરવું જોઈએ. એક સામાન્ય બુદ્ધિથી વિચારશો તો પણ ખ્યાલ આવશે. એમ્બ્રોઈડરીથી હજાર કાણાઓ પડશે. વસ્ત્રમાં બને ત્યાં સુધી કાણા પાડીને સાંધવાનું પણ નથી. સ્ત્રીઓને વગર છૂટકે ત્રણ વસ્ત્રની છૂટ આપી. એમાં સાડી તો સાદી સીધી જેમ છે એમ જ, બાકી આ બે વસ્ત્ર બાકીના સાંધવા પડે કમ્પલસરી. એટલે પુરુષને તો એ બી જરૂરી નથી. કેટલું સરસ સમજીને અને કેટલા બધા તમે પાપમાંથી મુક્ત થઈ જાઓ એવું આપણા વડીલોએ, આપણા વડીલ આચાર્યોએ આપ્યું, પણ આપણે જાળવી ના શક્યા. આપણે એમને બેવકૂફ સમજ્યા ને આપણે આપણી જાતને બહુ હોશિયાર સમજ્યા કે જો મેં કેવું સરસ બનાવ્યું. અને એમાં પણ આપણે ફેશનને ઘૂસાડી દીધી. પતિ પત્ની હોય તો મેચિંગ પૂજાની જોડી એક જ સરખી દેખાવી જોઈએ. તો ક્યાં છીએ આપણે? ખાલી આપણા આત્માને પૂછો કે આપણે ક્યાં છીએ, આપણે શું કરવા જઈએ છીએ, અને આપણા નિમિત્તે લોકો શું કરે છે. તમે આવી એક મેચિંગ ફેશનેબલ પૂજાની જોડી પહેરીને દેવ જણ જાઓ અને તમને 10 જણ પૂછશે કે આ ક્યાંથી લીધી, શું કર્યું, કેટલામાં લીધી, તો એ બધાનું વિકથાનું પાપ તમારા માથે. પણ તમે એ નથી જાણતા, તમે તો ખુશ થાવ છો. ઓલાએ પણ મને પૂછ્યું, નાણે પણ મને પૂછ્યું, ને ખુશ ખુશ મેં કેવી સરસ ચોઈસ કરી. કારણ છે આપણે ધર્મ નથી જાણતા, ધર્મ સમજતા નથી. આપણે ખાલી મૂર્તિને પૂજા કરીને આવ્યા એટલે ધર્મ કરી લીધો એટલું જ સમજીએ છીએ. પણ એ પૂજા કરવા જતા આવતા, એના માટેના વસ્ત્રો ધારણ કરતા કેટલી હિંસા કરી, કેટલું લોકોનું ધ્યાન ભંગ થાય એવું કર્યું, કેટલી વિકથા કરી. આ વિકથાઓ તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાવે. શું કરવા નીકળ્યા તા, શું કરીને આવ્યા, આ પાપનો અનુબંધ પાડે અને દુર્ગતિમાં રખડાવી દે. એટલે બહુ સમજો ધર્મને. આની ચર્ચા કરવાની જરૂર નથી, કોઈએ પહેર્યું હોય એને કહેવા દેવાની જરૂર નથી કે આવું ન પહેરાય ને આવું આમ થાય ને તેમ થાય. નહીં, તમે છોડો બસ અને મૌન થઈ જાઓ, વસ્તુ એની જાતે સુધરશે. જેટલી શિખામણ આપવા જશો લોકો ડબલ એની ચર્ચા કરશે અને ડબલ પાપ બાંધશે, એમાં નિમિત્ત તમે બનશો. જેને તમારે કંઈક કહેવા જેવું હોય કેવું હોય એક જ વાક્યમાં, એક જ વાર, એક બે વાક્યમાં કહીને છોડી દો. પછી જેને જેમ કરવું એમ કરે, હું નહીં કરું એવી પ્રતિજ્ઞા કરો. આજે 500 માંથી 50 જણ બી એવી પ્રતિજ્ઞા કરશે કે ના મારે હવે આવું નથી કરવું, જેને જે કરવું હોય કરે, તો ઓટોમેટિકલી 50 ના બીજી વાર 100 થશે, 100 ના 200 થશે. પણ ચર્ચા કરવા ગયા તો ઓલો સમૂહ મોટો છે, તમે 50 છો, ઓલા 450 છે, તો એ તમને તમારામાં ખેંચી એમનામાં ખેંચી લેશે. તમે એમને નહીં ખેંચી શકો તમારામાં, કારણ કે તમારું નાનું ગ્રુપ છે, એ તમને ખેંચી લેશે કેમ કે એનું મોટું ગ્રુપ છે. હંમેશા પાણી છે નીચેની તરફ ઓટોમેટિક વહી જાય, એટલે હલકી વસ્તુ જલ્દી ગ્રહણ થઈ જાય. પાણીને ઉપર ચડાવવું હોય તો પંપની જરૂર પડે, આપણે ઉપર ચડવાનું છે. એટલે બહુ સમજીને દરેક વસ્તુનો વિચાર કરીને આગળ વધવું. This audio is by Subodhi Masalia. My contact number is 88500-88567. આવા ઘણા બધા 700 જેટલા સવાલના જવાબ જાણવા, સાંભળવા, વાંચવા માટે મારા 2 પુસ્તકો બહાર પડી ગયા છે, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2. એની માહિતી માટે મને વોટ્સએપ કરો અને એ પુસ્તક વસાવી લો, ફ્રીમાં છે, ઘણા બધા સેન્ટર પર રાખ્યા છે. અને પુસ્તક વાંચો, એમાંથી ઘણું બધું જાણવા મળશે. અને વધારે સવાલ જવાબ સાંભળવા ઇન્ટરેસ્ટેડ હોય તો મારા ગ્રુપમાં મેમ્બર બનો. મારા પ્રવચન ગ્રુપ ચાલે છે, એમાં હું ઓડિયોથી જવાબ આપું છું આ જ રીતના, અને તમે તમારા ટાઈમે સાંભળી શકો છો. ઓકે. એમને કહો દુનિયામાં કરોડો બાળકો છે, કેમ બધા બાળકો દીક્ષા નથી લઈ લેતા 8-10 વર્ષની ઉંમરે, જ્યારે કરોડોમાં કોઈ એક જ બાળક આવું કેમ નીકળે છે? કોઈ ભિખારીનું છોકરું હોય ને, એ પણ જો દીક્ષા લેવાની વાત કરે ને તોય મા બાપ એને રોકે કે બેટા આજે નહીં તો કાલે આપણા સારા દિવસો આવશે, તું ચિંતા નહીં કર, ખાવા માટે દીક્ષા લેવાની જરૂર નથી. તો પછી આ તો કરોડોપતિ મા બાપ હતા, તો એમણે શું સંસ્કાર નહીં આપ્યા હોય? અને તમે એનું 8 વર્ષનું એનું જીવન જુઓ, કેટલી નાની ઉંમરે એ બધા સૂત્રો શીખી ગઈ છે, કે જે 20-25 વર્ષે પણ પોસિબલ નથી હોતું એટલું એટલું એણે 3, 4, 5, 6, 7 વર્ષે મેળ્યું. તો એક વસ્તુ સમજી જવી જોઈએ કે આ કોઈ પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલો જીવ છે. પૂર્વજન્મમાં ખૂબ આરાધના કરી હોય, ખૂબ સરસ ચારિત્ર પાળ્યું હોય, ઘણી બધી કર્મોની નિર્જરા કરી દીધી હોય, થોડુંક અટક્યું હોય, થોડા માટે કંઈક રહી ગયું હોય, એટલા માટે આ જન્મ પાછો થયો હોય. પણ આ જન્મ થતાની સાથે જ આગલા જન્મનો વૈરાગ્ય જાગી ઉઠ્યો હોય, અને એ વ્યક્તિ વિતરાગના પંથે જવા તાલાબે લાગી ગઈ હોય તો એને કોઈ રોકી શકે નહીં. એના માટે આવું કાંઈ વિચારવાની જરૂર નથી. સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ બાળકને કે માતા પિતાને જરૂરી નથી, પણ આવું પાયા વગરનું વિચારનારને જરૂર છે. એનું બેકગ્રાઉન્ડ જુઓ, એણે શું શું કર્યું છે, શું અભ્યાસ કર્યો છે, શું તપ કર્યો છે આ ઉંમરમાં, એ જુઓ. અને આ કુદરતની કળાને વિચારો કે આવું પણ બની શકે છે. કોઈ જન્મમાં કરેલી આરાધના અત્યારે ઉદયમાં આવી શકે છે. ઘોડિયામાં સૂતેલો બાળક જો અઠમ તપ કરી શકે, શું નામ હતું એનું, આવે છે ને વાર્તામાં, તમને તો ખબર હશે બધાને, હું ભૂલી ગઈ છું નામ. એને ઘોડિયામાં હતો, કોઈએ એને કીધું નહોતું, પણ એને એ સંસ્કાર આગલા જન્મના જાગી ઉઠ્યા અને એને ઘોડિયામાં અઠમ તપ કર્યો. 3 દિવસ સુધી કાંઈ જ ખાધું પીધું નહીં. તો આવું ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક અપવાદ રૂપે બનતું હોય છે અને એને સ્વીકારવું પડે છે, ને ન સ્વીકારવું હોય તો સાયકિયાટ્રિસ્ટના ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક નંબર ઇઝ 8850088567. ભાઈ, બટાટા નહીં ખાવાનું એ એક જ કારણ નથી કે જમીનની અંદર ઉગે છે. એમ તો રીંગણા જમીનની બહાર જ છે ને, છતાંય ના પાડી કે એનું બહુ તામસી પ્રકારના છે, એટલે એમ બટાટા અંદર હોય કે બહાર હોય એમાં અનંત જીવો છે. આ નિગોજ છે, આ બાદર નિગોજ છે એક ટાઈપની. તો નિગોજ બી બહાર જ હોય છે ને, જમીન પર હોય છે ને. ગ્રીન નિગોજ આપણે જોઈએ છે, લીલ ફૂલ જામી જાય છે, એ બધું અનંત 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 જીવો છે ને એમાં. એમ બટાકા ખાલી બહાર ઉગી જાય એટલે એમ જીવ રહિત થઈ જાય એવું નથી, કે ખાવાને યોગ્ય થઈ ગયા એવું નથી. બાકી જે ખાવા વાળા છે એ બધા અંદર ઉગે છે, એ બી ખાય જ છે, અને નહીં ખાવા વાળા, સમજવા વાળા બહાર ઉગેલા પણ નહીં ખાય, કેમ કે એમને ખબર છે કે ભગવાને આ એક જ રીઝનથી ના નથી પાડી કે જમીનની અંદર ઉગે છે. જમીનની અંદર ઉગે એવી હળદર અને આદુને સૂકવીને ખાવાની હા પાડી છે, તો એની પાછળના અલગ અલગ બીજા હજારો કારણ છે જે આપણે નથી જાણતા. આપણે એટલું જ જાણીએ છીએ કે આની અંદર અનંત અનંત જીવો છે કે જેની કોઈ હદ નથી. તો જીવવા માટે ખાવાનું છે, અને નહીં ખાઈએ તો સાધના નહીં કરી શકીએ, જીવન પૂરું થઈ જશે, એટલા માટે ખાવાનું છે. પણ એટલા માટે એટલું જ ખાવ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય, આ ભગવાનનો સિદ્ધાંત છે. 3 સિદ્ધાંત પર ભગવાને આપણને ના પાડી છે અમુક વસ્તુની. એમાં એક સિદ્ધાંત આ છે કે ઓછામાં ઓછી હિંસા હોય એવું ખાવ કે જીવન ખાલી એનાથી ટકી રહે, જે તામસી પ્રકારનું ના હોય એવું નહીં ખાવ, જેનાથી તમને ક્રોધ વગેરે ઉત્પન્ન થાય અને એ આપણને દુર્ગતિમાં ફેંકી દે. આ બધા રીઝનને બધું સમજાવ્યું છે મેં બુકમાં, તો એમને મારો જવાબ મોકલી આપજો. ઓકે, અને ભાંદડા જે તમે કહો છો તે લસણ, મેં વિડીયો જોયો નથી, મને જોવાનો ટાઈમ બી નથી. આ તો હમણાં તમારો સવાલ વાંચ્યો એટલે મેં આ તમને જવાબ આપ્યો કે એમને લસણ ઉગાડ્યું ને એના પાંદડા છે કે બીજી કોઈ વનસ્પતિના પાંદડા છે કે જેનો સ્વાદ લસણ જેવો આવે છે, એ જરા તપાસ કરજો. ઓકે.